श्री कुंदकुंदाचार्य देव विरचित प्रवचन सार जी परमागम एमा गुरुदेव जी नो त्रण गाथा उपर आपणे प्रवचन सांभळ्यो 116 170 ने 118 मां थोड़ो चाल्यो। आपणे थोड़ी पहले थी नई तत्व प्रज्ञापन थी आपणे लईए के अत्यार सुधी शुं विषय चाल्यो, बधाय तो चाल्यो छे, छतां थोड़ो एक रिविजन रूपे त्राणु गाथा थी आप एक लईए के आ एक परमागम में त्रण अधिकार छे। पहलू ज्ञान तत्व प्रज्ञापन, बीजु ज्ञेय तत्व प्रज्ञापन अने त्रीजु चरणा नियोग चुलिका। अहीं ज्ञेय तत्व नो जे छे अधिकार एने जयसेनाचार्य देवे सम्यक दर्शन नो अधिकार, एटले जाणे आम रत्नत्रय कहीने मोक्ष मार्ग कहीने भगवानी दिव्य ध्वनि नो आसार छे के तारे जो प्रगट करवो छे तो प्रगट करवाई गए कोण छे, सम्यक दर्शन ज्ञान ने चारित्र ए तारे प्रगट करवा योग्य छे ए अपेक्षा थी। अने एमा अत्याना ते मूल विषय बधाने हशे तो पदार्थ छे अने पदार्थनी अंदर बे वात लीधा। क्या लीधी? पदार्थ छे एटले सत्ता तो छे ज, पदार्थ होय अने सत्ता न होय अने सत्ता होय अने पदार्थ न होय એવું તો નથી, પરસ્પર છે। પણ પદાર્થની સત્તા જે છે તે એમાં શું છે? એ તો કે એમાં ઉત્પાદ હોય દ્રવ્ય છે અને દ્રવ્ય ગુણ અને પર્યાય, એ ઉપરથી આખો વિષય શરૂઆત કરે છે। આ જૈન દર્શનનો મૂળભૂત જે પાયો છે કે કોઈ પણ પદાર્થ હો, કોઈ કોણ પદાર્થ એટલે કયો પદાર્થ, છે છ માંથી કોઈ પણ કોઈ તમે લ્યો આખું એટલે એક સામાન્ય વાત આવશે, પછી વિશેષ આવશે, વિશેષ કરીને છદ્રવ્યની વાત આવશે। અહીંયા આખી એક સામાન્ય કોઈ પણ જગતનો પદાર્થ, જળ હો ચેતનો રૂપિયો કે અરૂપી, એની પદાર્થ છે તો એની સત્તા છે, જેને બે પ્રકાર દેશે, સ્વરૂપ અસ્તિત્વ અને બીજો કયો શબ્દ હતો આવી ગયો છે ને, સાદસ અસ્તિત્વ, એ બે પ્રકાર છે। તો એનું હોવા પણ છે એમાં શું છે, સાથે દ્રવ્ય ગુણ પર્યાય છે અને ઉત્પાદ હોય તો એની સાથે વાત લઈને અહીંયા ચલો એ શરૂઆત કરે છે, જેમાં પહેલી જ પાનું 162 છે, અહીંયા સ્ક્રીન ઉપર આવતું હશે 162 પાનું જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન। હવે જ્ઞેય તત્વનું પ્રજ્ઞાપન કરે છે એટલે એનો અર્થ, અર્થાત જ્ઞેય તત્વ જણાવે છે। તો આપણે જ્ઞેય તત્વ જાણવું છે કે જ્ઞાન તત્વ જાણવું છે, કયું જાણવું છે? જાણવું છે જ્ઞાન, જાણીએ છીએ જ્ઞેય, એમ એવું છે? અરે જે ખરેખર જ્ઞાન તત્વને જાણશે એ જ્ઞેયને જાણશે અને જ્ઞેયને જાણશે એને, બેનો એકબીજાનો સંબંધ છે। કારણ કે જ્ઞાન છે તો સામે નામ શું પડે છે, નહીં પડે છે, અને કોઈ જ્ઞેય છે તો એને જાણનાર કોક, જ્ઞાન તત્વ છે તો એનો કોઈ વિષય એવું જ્ઞેય છે, અને જ્ઞેય તત્વ છે તો એને જાણનાર કોઈ નથી તો શું થાય? તો એને જ્ઞેય શું કામ કીધું? જ્ઞેય કીધું તો એનો અર્થ શું, એનો કોઈ જાણનાર તો છે। તો અહીંયા જે જ્ઞાન જાણનાર તત્વથી વાત કરીને હવે જ્ઞેય તત્વ બતાવીને કહેશે કે એમાં તારે એકત્વ કરવા જેવું નથી, જ્ઞાન તત્વથી ક્યારે પણ એકત્વ છોડવા જેવું નથી અને જ્ઞેય તત્વમાં ક્યારે એકત્વ કરવા જેવું નથી। એ પણ એના દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવથી રહેલા છે અને તું પણ તારા દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવથી રહેલા, એટલા માટે જ્ઞેય તત્વને જેને કહે સ્વને જાણશે તો યથાર્થપણે પરને જાણશે, અને પરને યથાર્થપણે જાણશે તો સ્વને જાણશે કે નહીં જાણે, પણ ખરા ના પણ જાણે ને, પરને જાણે સ્વને જાણશે પાકું નહીં, નક્કી નહીં। અરે પણ પર શબ્દ આવ્યો ને તો એનાથી બિન સ્વ ખ્યાલ આવી ગયો, પર શબ્દ બોલતા જઈએ છીએ ને એકત્વ કરતા જઈએ છીએ, ખરેખર પરનું વાચ્ય પણ નથી આવડતું, શું બોલતા જઈએ છીએ, પર બોલતા જઈએ ને એકત્વ, તો પર એટલે શબ્દ શું, એનું વાચ્ય શું છે? કોઈને પણ આપણે પાડોશી કહીએ અને પછી કે હા એ તમારે ઘેર રહેતો હશે ને, તો પાડોશી શબ્દ શું દેખાડે છે? ક્ષેત્રની નિકટતા છે, ભાવનું એકત્વ નથી, એટલે અહીંયા આપણને ખરેખર જ્ઞેય તત્વ આપણે ભલે માનતા હોય કે ના, અમને પરની તો ખબર છે, સો આત્માની નથી ખબર થઈ, એવું ક્યારેય નહીં બને. અહીંયા તો ખરેખર જ્ઞેય તત્વ કેવું છે એની અહીંયા આપણને જાણ છે. એમાં પદાર્થનું સમ્યક સાચું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વર્ણવે છે, સાથે ઉત્પાદ વય પણ છે. એની ટીકા આપણે થોડી લઈએ. આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે, જે કોઈ એટલે કેટલા, બધાય નથી લખ્યા, જે કોઈ લખ્યું છે. અરે જે કોઈ એટલે તો જે છે બધા જાણે છે. જે ન જાણવામાં આવતા એ કેટલા પદાર્થ છે જગતમાં, ન જાણવામાં આવતા એટલા પદાર્થ છે. અરે પણ ન જાણવામાં આવે એવું કેતા જાણવામાં આવ્યું હોય તો જ હોય ને. પણ કોઈ પણ પદાર્થ છે એનું શું હોય છે, જ્ઞાન હોય છે, અને જ્ઞાન સાથે ક્યારેક શબ્દથી વર્ણન હોય છે. કોઈ પણ પદાર્થ છે અને પદાર્થ જ્ઞાનમાં જણાયો તો જ ખબર પડશે, અને એનું પછી શું હોય છે, વાણી દ્વારા કથન. અને એનું નામ જ અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય કહેવાય. અર્થ સમય એટલે પદાર્થ, અને એને જાણનાર જ્ઞાન, એનું નામ જ્ઞાન સમય, અને એનું વર્ણન જે શબ્દમાં થાય એ શબ્દ. તો અહીંયા જે કોઈ એટલે આચાર્ય કે તું ચોઈસ કરી લે, જે કોઈ પદાર્થ છે એ આખો કેવો છે, આખો પદાર્થ કે એક દ્રવ્યથી ભરેલો છે. અને એક રીતે જોઈએ તો પદાર્થમાં કેવું છે, દ્રવ્યપણું દેખાય. અને દ્રવ્યપણાના બે ભાવ કીધા. ક્યાં બે ભાવ કીધા, વિસ્તાર સામાન્ય સમુદાય અને આયાત સામાન્ય. જે શબ્દ મળે છે 163 પાને પહેલી લાઈન કે પહેલું તો જે પદાર્થ એટલે અહીંયા આખો કોણ લીધો, પ્રમાણનો વિષય, દ્રવ્ય ગુણ પર્યાયમાં અહીંયા સમયસારની શૈલીથી ન વિચારવું. ત્યાં તો જીવ એટલે દ્રવ્ય એટલે કોણ આવી જાય, સીધું એક નાયક ભાવ ત્રિકાળી દ્રવ્ય આખો આવી જાય. અહીંયા પદાર્થ આવશે એટલે કોણ આવશે, દ્રવ્ય ગુણ પર્યાયનો આખો પદાર્થ. તો એ પદાર્થ છે એની અંદર એક જોઈએ તો આપણને શું દેખાય, દ્રવ્ય. તો એ દ્રવ્યના બે ભાવ કીધા. ક્યાં બે ભાવ કીધા, વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક અને આયાત. હવે એનો અર્થ જ બધું કર્યો છે, છતાં વાંચી લઈએ આગળ કે એ દ્રવ્ય સ્વરૂપ છે. એક વાત લીધી પછી એ દ્રવ્ય કેવા છે કે જેમનો આશ્રય છે એવા વિસ્તાર વિશેષો ગુણોથી રચાયેલા હોવાથી ગુણાત્મક છે. પદાર્થમાંથી ક્યાં લઈ ગયા આપણને, દ્રવ્યમાં. હવે દ્રવ્ય માંથી શેમાં લઈ ગયા, ગુણમાં લઈ ગયા. પદાર્થ દ્રવ્ય કેવું કીધું તું, વિસ્તાર અને આયાત, એના વિશે બે સમુદાય સબરો છે. અને એમાં પણ એ દ્રવ્ય છે એ ગુણ છે, અને ગુણમાં એ દ્રવ્ય અને ગુણથી થયેલી પર્યાયો છે ને. હવે એમાં વિચાર આપણે કરીએ, પદાર્થની અંદર દ્રવ્ય પણ જોયું, અને દ્રવ્યમાં બે ભાવ ક્યાં લીધા, વિસ્તાર સામાન્ય અને આયાત. વિસ્તાર સામાન્યમાં કોણ લીધા, ગુણ, અને આયાતમાં કોણ લીધું, હજી આમાં કઈ લઈ શકાય, હજી કઈ. વિસ્તાર સામાન્યમાં ગુણ લીધા, એ તો સાચું છે, કારણ કે અહીંયા દ્રવ્ય ગુણની ચર્ચા છે એટલા માટે. બાકી પ્રદેશ લોહો તો પણ એ વિસ્તાર સામ એક સાથે રહેલા છે ને, પ્રદેશક એક પછી એક પર્યાયની જેમ છે, તો એ રીતે એ પણ છે. પણ અહીંયા મુખ્યતા કોની વાત લઈને લેવી છે, દ્રવ્ય ગુણ પર્યાય છે. બાકી જો ચતુષ્ટયથી લઈએ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આવ્યો ને, ચાર પ્રકાર. તો એમાં અહીંયા દ્રવ્ય જે આવી ગયું, પછી અહીંયા વિસ્તારમાં કોણ લઈ શકાય, ગુણ અને ક્ષેત્ર આવી જાય, અને આયાતમાં કોણ આવી જાય, પર્યાય આવી જાય. અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયથી એટલી વાત લીધી. હવે તો એ પદાર્થની અંદર દ્રવ્ય, દ્રવ્યના બે ભાવ, વિસ્તાર સામાન્ય અને આયાત. એમાં વિસ્તારમાં કોણ લીધા, ગુણ, અને ગુણના પણ કેટલા પ્રકાર લીધા, કે જે કેવા છે, ગુણોથી રચાયેલ દેહાત્મક, ગુણાત્મક પણ છે, અને અનેક એકતાની પ્રતિકાર દ્રવ્ય પર્યાય છે. એ પર્યાય અહીંયા જે ગુણો જે કેવા છે, વિસ્તાર સામાન્ય સ્વરૂપ છે, અને એનાથી દ્રવ્યથી અને ગુણથી શું રચાય છે, પર્યાય રચાય છે. કે એવા એ રચાય, અને પર્યાય પછી બે પ્રકારની, દ્રવ્યાત્મક અને ગુણાત્મક. પદાર્થની અંદર દ્રવ્ય, અને દ્રવ્યની અંદર જે વિસ્તાર સામાન્ય છે એનું નામ ગુણ છે, અને આયાત છે પર્યાય, અને પર્યાય કેવી છે? અભેદથી કહો તો દ્રવ્યની પર્યાય છે, ભેદથી કહો તો ગુણની, અને એ પર્યાય બે પ્રકારની. કેવી પર્યાય લીધી? એક કેવી છે? એક દ્રવ્ય પર્યાય અને એક ગુણાત્મક પર્યાય, બે. એમાં દ્રવ્ય પર્યાય પણ કેવી છે? એટલે અહીંયા કઈ આવશે? દ્રવ્ય પર્યાય એટલે કઈ પર્યાય આવશે? પર્યાય બે બીજી લીધી ને એમાં, કે એક ગુણાત્મક છે અને એક દ્રવ્યાત્મક. એમાં ગુણાત્મક જે દ્રવ્યાત્મક પર્યાય એ વિશેષ આખી પ્રદેશની પર્યાય, પ્રદેશ તો ગુણની પર્યાય, કે જેમાં સમાન જાતિ અને અસમાન જાતિ. અહીંયા સમાન જાતિમાં જેમ સ્કંધો છે એના પરમાણુ એક સાથે જોઈન થાય છે એનું નામ શું કહેવાય છે? સમાન જાતિના. અને જે મનુષ્ય ગતિ આદિની જેમ પર્યાય આજે આવી હતી તો એમાં કોણ નિમિત્ત છે? બે જ્ઞાન દ્રવ્ય પૂતગલ અને અહીંયા જીવ, તે બે કેવી કહેવાય? સમાન, અસમાન જાતિ. ઓલા સ્કંધમાં જે બે પરમાણુ બને તો તેનું નામ સમાન જાતિ દ્રવ્ય પર્યાય. દ્રવ્ય અને ગુણથી થતી પર્યાયો બે પ્રકાર, દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય. એમાં દ્રવ્ય પર્યાયમાં પણ બે પ્રકાર, સમાન જાતિ અને એમાં ખાલી સમાન જાતિ જો વિચાર કરીએ તો કોની સાથે બને છે? પૂતગલમાં જ, કારણ કે સ્કંદ ખાલી પૂતગલમાં જ બને છે. તો અહીંયા તો એને સ્કૂલ સ્કંદ અને પછી જીવમાં જે બને છે કે મનુષ્ય આદિને એના દ્રષ્ટાંત આપણને આપી દીધા છે એને 164 પાને. દેવ મનુષ્ય એ બધી કેવી છે? અસમાન. હવે બીજી જે ગુણ પર્યાય છે, ઓલી દ્રવ્ય પર્યાય, આકાર દ્રવ્યની આકાર રૂપની એક પ્રદેશ તો ગુણની પર્યાય, અને આ ગુણ પર્યાય એટલે કોણ લેશું? અર્થ પર્યાય. પ્રદેશ બે પર્યાય બે પ્રકારની છે ને, પ્રદેશ તો ગુણને કારણે છે એનું નામ વ્યંજન પર્યાય છે, અને બાકીના ગુણોની પર્યાયનું નામ અર્થ પર્યાય. તો અહીંયા દ્રવ્ય પર્યાયનું નામ કોને આપ્યું છે? પ્રદેશ તો ગુણની વ્યંજન પર્યાય, અને ગુણ પર્યાયમાં કોને નામ આપ્યું છે? અર્થ પર્યાય. અને એના પણ બે, સ્વભાવ રૂપે અને વિભાવ રૂપની. એમાં જો સ્વભાવ રૂપની એમાં કેવી છે? સમસ્ત દ્રવ્યને પોતપોતાના અગુરુ લઘુ દ્વારા પ્રતિ સમય પ્રગટતે સસ્થાન પતિત, છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ, એની અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવ પર્યાય. અહીંયા અનુભૂતિ એટલે શું? અહીંયા અનુભૂતિ એટલે જ્ઞાન નથી, એનું આવું સ્વરૂપ છે, હોવા પણ છે. હર સમયે છ પ્રકારે હાનિ અને છ પ્રકારે પર્યાયમાં વૃદ્ધિ થાય છે એવું એનું અનુભૂતિ, એનું અનુસરીને એનું હોવા પણ, એ પર્યાયનું. એવું કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય લ્યો એમાં શું આવે છે? છ પ્રકારે હાનિ અને છ પ્રકારે વૃદ્ધિ. કેટલા સમયમાં? એક સમયમાં તો ભેદ પડે જ નહીં. એક સમયમાં ભેદ પડે ના પડે ને? અને અહીંયા કેટલા ભેદ પાડી દીધા? બાર પાડી દીધા, છ હાનિના અને છ વૃદ્ધિના. કેટલા પ્રકાર બેના? ફરીથી પર્યાયના ભેદ પડે? હા કે ના પડે? અરે ભાઈ, પર્યાયના કાળ અપેક્ષાએ ભેદ ન પડે, ભાવ અપેક્ષાએ તો અનંતા ભેદ પડે. અનંત અવિભાગ પ્રતિ છે આ તો એ મુખ્ય છ હાનિ વૃદ્ધિથી. કાળ અપેક્ષાએ તો એક જ સમય, એના ભેદ નહીં પડે. તો એ રીતે અહીંયા આપણને વાત કર્યું. પછી આખો જે છે એ જ વાતને દ્રષ્ટાંતથી, આ લાંબુ કોઈને લાગતું હોય તો એ બધું દ્રષ્ટાંત જ છે આખું સિદ્ધાંત. બાકી અહીંયા પહેલું જ ગાથામાં જ્ઞેયનું એક સામાન્ય સ્વરૂપ દેખાડ્યું કે પદાર્થ છે, પદાર્થની અંદર દ્રવ્ય છે, એ દ્રવ્યના બે ભાવ છે, એક વિસ્તાર સમુદાય અને એક આયત. વિસ્તાર સમુદાયમાં કોણ લીધા? ગુણ લીધા. અને આયાતમાં કોણ લીધું? પર્યાય. અને એના ગુણના પણ બે ભેદ આવશે આગળ. બે ભેદ ક્યાં છે? સામાન્ય અને વિશેષ છે. અહીંયા પર્યાયના બે લીધા, એક દ્રવ્ય પર્યાય અને એક ગુણ પર્યાય. દ્રવ્ય પર્યાય એટલે આખું એક ક્ષેત્રના આકારનું જે છે, બીજા એમાં પણ બે પ્રકાર, સમાન જાતિ અને અસમાન જાતિ. તો પૂતગલ સ્કંદની અંદર એક સમાન જાતિના બને છે, અહીંયા જીવ અને પૂતગલ સાથેના. બાકીના ચારમાં તો બનતું જ નથી, એમાં તો એક જ પ્રકારની છે. ખાલી આ સંબંધો કોની સાથે બને છે? જીવ અને પૂતગલના ગતિને આદિને લીધે ને. બાકી એ સ્વભાવ પર્યાય છે, સદગુણ હાનિ વૃદ્ધિ બધાને લાગે છે. અને જે કોઈ જે એમાં સરસ છે સ્વભાવ પર્યાયની વ્યાખ્યા શું લીધી કે સમસ્ત પોતાને ગુણ પર્યાયથી સ્વભાવ પર્યાય આ શું કામ લીધી કારણ કે છે ને બધાને લાગુ પડે કારણ કે કોઈ કે બીજાના સંબંધમાં તો બીજાના સંબંધમાં તો જીવ અને પૂતગલમાં જ બને છે આ બધાને લાગુ પડે અને નેચરલી છે સંસારી હો કે સિદ્ધ હો પરમાણુઓ કે સ્કંદો અગુરુ લઘુની આ પર્યાય તો હોય જ એટલે લીધી હવે જો વિભાવ પર્યાયમાં શું લીધી સ્વપરના કારણે પ્રવર્તી પૂર્વ ઉત્તર અવસ્થામાં થતું જે તારતમ્ય પણ શું શબ્દ લખ્યું પેલું તો સ્વપરના કારણે પોતાની પર્યાય અને પરનું નિમિત્ત માટે વિભાવ છે પેલું તો એ શું લીધું સ્વપરના કા મળે છે ને 164 પાને એમાં જે બીજો બોલ જે લખ્યો છે એમાં રૂપાદિક ને જ્ઞાનાદિક ને એટલે બે માં લીધું કોના બે માં લીધું કોનામાં લીધું ખાલી બે દ્રવ્ય લીધા ખાલી પૂતગલ અને જીવ રૂપાદિક એટલે ખાલી પૂતગલ છે અને અહીંયા કારણ કે રૂપ કયું છે રૂપી દ્રવ્ય એક જ છે ખાલી પછી એનો પરમાણુ લ્યો સ્કંદ લ્યો એટલા માટે રૂપાદિક કહીને પછી બીજાની નથી લેવી અહીંયા કેવી છે અહીંયા રૂપાદિક ને કે જ્ઞાનાદિક ને હા જ્ઞાનાદિક માં તમે લઈ લ્યો એમાં તો કેવી એના છે કે એ જ્ઞાનાદિક છે એમાં પોતાને કેવી છે સ્વપરના કારણે પોતાની પરણતી અને પરનું અશુદ્ધતા ક્યારે થશે વિભાવ એની વાત કરે છે અને બીજું પૂર્વોત્તર અવસ્થામાં તારતમ્ય તારતમ્ય એટલે તેની તે પર્યાય જે જાતની હોય એમાં ઓછું વધતું થવું એ બધું વિભાવ છે જ્ઞાનમાં જેમ કસાયમાં ને એમાં થાય છે પૂર્વ અને ઉત્તર પૂર્વમાં ઓછું હોય પછી વધારે થાય અથવા પૂર્વમાં વધારે હોય પછી ઓછું થાય તો બે પ્રકાર બીજાના નિમિત્તે પણ અશુદ્ધતા અને પોતામાં પણ તારતમ્યતા એ બધું શું છે વિભાવમાં જાય પૂર્ણતા થઈ એમાં કોઈ હવે અશુદ્ધતા પણ નથી અને તારતમ્યતા પણ નથી તારતમ્યતા ક્યાં હોય છે અધુરાસમાં હોય છે અને વિપરીતતામાં હોય તો વિપરીતતામાં અશુદ્ધતા લીધું સફર સાથેના સંબંધમાં અને તારતમ્યતામાં શું લઈ લીધી અધુરાસમાં ઓછું વધતું થતું હોય પૂર્ણતામાં તો શું છે પૂર્ણતા ક્યારે કેવી નહીં હોય વિરુદ્ધ પણ નહીં હોય અને ઓછું વધતાની તારતમ્યતા તો એ રીતે સ્વભાવ પર્યાયમાં એ વાત લીધી તો ફરીથી એ રિપીટ તો થઈ ગયું જ હશે કે પદાર્થ પદાર્થની અંદર દ્રવ્ય દ્રવ્યના બે ભાવ વિસ્તાર સામાન્ય અને આયાત સામાન્ય અને એના પછી એના ગુણો છે સ્વભાવ એનું સ્વરૂપ છે એ પછી સામાન્ય વિશેષ આવશે પછી એનાથી આગળ તો એ દ્રવ્ય અને ગુણથી પર્યાય થાય છે તો એ પર્યાય એવી પ્રકારની બે પ્રકારની એક દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય દ્રવ્ય પર્યાયમાં બે ભેદ લીધા ક્યાં બે લીધા ક્યાં લીધા સમાન જાતિ અને અસમાન જાતિ અને ગુણ પર્યાયમાં કઈ લીધી સ્વભાવ અને વિભાવ આ રીતે આખી ત્યાં સુધી વાત કરીને એ 93 નંબરની ગાથા એ પૂરી એમાં થાય છે વિસ્તાર તો એમાં ઘણો છે સરસ એક એક શબ્દ વાંચે તો બહુ ખુલાસો વધારે એમ જેમ કીધું ને કે આવી રીતે વિભાવ પર્યાયમાં બે પ્રકાર લીધું વિરુદ્ધ અશુદ્ધ પણ થાય અને તારતમ્યતા તો એ બધી અહીંયા જો ભાવાર્થમાં બહુ સહેલું છે એક વાંચી લઈ 167 પાને પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે અને દ્રવ્ય અનંત ગુણમય છે અને એ દ્રવ્ય અને ગુણથી જો બે આવી ગયા શબ્દ પદાર્થમાં બે શબ્દ આવ્યા કે શબ્દ આવ્યા દ્રવ્ય અને ગુણ પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે અને દ્રવ્ય ગુણમય છે તો આ રીતે દ્રવ્ય અને બે ગુણોથી પર્યાય બે પ્રકારના એક દ્રવ્યની આખી આકારરૂપની જે છે એ દ્રવ્ય પર્યાય કહેવાય અને એ ગુણો જે એક એક છે એની પર્યાય ગુણ પર્યાય અને એ દ્રવ્ય પર્યાય બે પ્રકાર સમાન જાતિ કે જેમાં આવ્યું સ્કંદનું જે બને છે એ અને અસમાન એટલે દેવ મનુષ્ય આદિ જે આવ્યું હતું ને કોના નિમિત્તે આવ્યું હતું આજ નામ કર્મના નિમિત્તે આ બધી પર્યાયો થાય છે ને ગતિની એમાં જીવ પોતાનું કારણ અને એમાં પણ છે કે થાય છે પણ એનો સ્વભાવ છૂટતો નથી પર્યાયમાં અશુદ્ધતા થાય છે પણ એ કર્મના નિમિત્તની અશુદ્ધતાથી કર્મથી જીવ જળરૂપ થઈ જાય છે એવું નથી પોતાનું જે પરિણમન સ્વભાવ છે એ તો નિરંતર સામાન્ય રહ્યા જ કરતો હોય છે તો એ અહીંયા આપણને એ વિભાવ અને એ રીતે ગુણ પર્યાયના પણ બે પ્રકાર સ્વભાવ પર્યાયને આવું જો કુંતકના આચાર્ય જીનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થનો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, જો હજી ઉત્પાદ વય ધ્રુત હવે આવશે, આ તો પહેલી અહીંથી શરૂઆત, અને એ જ દ્રવ્ય ગુણ પર્યાયમાં તમે જો તો ઉત્પાદ વય ધ્રુવ આવી જશે. દ્રવ્ય ગુણ પર્યાય ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદ વય, જેને કહે ને ઇક્વેશન, તો બે વચ્ચે ઇક્વલ ટુ આવશે, કે જે અહીંયા દ્રવ્ય ગુણ છે એ બે કેવા છે, નિત્ય ટકતા છે ભાવો, અને તેથી એને એક ગણીને ધ્રુવત્વમાં નાખી દીધું. અને પર્યાય કેવો છે, પલટતો ભાવ, તો પલટતો ભાવ હોય તો નિશ્ચિતપણે એમાં કંઈક થાય છે અને કંઈક જાય છે, ને તો પલટવું શેનું હોય, તો જે થાય છે એનું નામ શું આવ્યું, ઉત્પાદ કીધું, અને જાય છે એનું નામ શું આપ્યું, જાય. તો આ રીતે દ્રવ્યગુણ પર્યાય કયો કે એમાં ઉત્પાદ સાથે સમાવેશ, પણ અહીંયા તો હજી જુદું પાડીને દેખાડ. આ એટલા માટે ખાસ જીનેન્દ્ર ભગવાન કે અન્ય મતોમાં તો પદાર્થની આવી કોઈ વ્યવસ્થાની વાત જ નથી, કે એક પદાર્થ હોય એની અંદર દ્રવ્યગુણ પર્યાય હોય, ઉત્પાદ હોય, દ્રવ હોય, એવી ક્યાંય છે જ નહીં. અને એટલા માટે તો ક્યાંય પણ એમ લાગે ના, આ તો આપણા જેવું લાગે છે ને બધું, એમાં એક અભેદ ને અદ્વિતીય ને એવું જાણે એમ લાગે ત્રિકાળ. અરે ભાઈ, ક્યાંય ક્યાંય પણ શું નહીં થતો, ઠગાઈ જતો નહીં, શબ્દોના નામે ઠગાઈ જતો નહીં. જેની પાસે અનેકાંત નથી એની પાસે સમ્યક એકાંત પ્રાપ્ત નહીં થાય. જે અને જેની પાસે અનેકાંત આવ્યું અને એમાંથી સમ્યક એકાંત સુધી નથી પહોંચતો તો પણ અટકી જવાનો છે. બે પ્રકાર છે, જેની પાસે અનેકાંત નથી એને તો આગળ જવાનો કોઈ પ્રશ્ન ને કૃપાળુ દે, એટલા માટે કીધું ને અનેકાંત, પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હિતે ઉપકારી. તો પહેલા અનેકાંત પહોંચવું પડશે, અને અનેકાંતની વ્યાખ્યા ચાલે. સમયસારમાં અનેકાંત પૂર્વક સમ્યક એકાંત કેવો શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ છે એની આખી ચર્ચા. એટલે બે જ વિષય જુદા છે. ગુરુદેવજી જે માલે ત્યાં એવા જ ખુલતા હોય, એમના સમય કે પ્રવચન સારમાં કાંઈ બહુ ન હોય ને, સમયસાર સારું, આપણે એમાં આવા અઘરા શબ્દો ન આવે, આયાત ને સામાન્ય વિસ્તાર શું આ બધું. અરે બે પણ એક આચાર્ય દેવની વાણી છે, દિવ્ય ધ્વનિનો જ અંશ છે. તો અહીંયા જીનેન્દ્ર દેવે પદાર્થનું આવું સ્વરૂપ છે. જે જીવો હવે એના ઉપરથી જે 94 ગાથા આવવાની છે એનાને સંધિ કરે. જે જીવો દ્રવ્ય ગુણને નહીં જાણતા કેવળ પર્યાયને જ અવલંબે છે તેવો કેવા છે, નિજ સ્વભાવને નહીં જાણતા થકા પર સમય છે. આ તો ભાવાર્થમાં, અને ઘણા ભાવાર્થ તો જય સેનાચાર્યને જે સંસ્કૃત ટીકા ને એના ઉપરથી લીધું. આજે અહીંયા પંડિતજીએ લખ્યા છે ભાવાર્થ. ફરીથી એક વિચારી લેવું, જો કે આ થોડો વિષય પછી, સમયસારમાં અને પ્રવચનસારજી અથવા નિયમસાર કોઈ પણ, અહીંયા બેમાં ફરક શું છે, જે અનુવાદ આપણી પાસે છે એમાં બેમાં ફરક શું છે, કાંઈ જ ફરક તો ન જોઈએ. અનુવાદ તો ભાઈ ખબર નથી આટલા વખત પછી. સમયસારમાં જે અનુવાદ છે એ અમૃત ચંદ્રાચાર્ય દેવના સંસ્કૃત શબ્દનો લિટરલી ટ્રાન્સલેશન નથી. શું છે, તમે કોઈ દી જોયું હશે તો સમયસારની પહેલી સંસ્કૃત લાઈનમાં 6 છે અને એનું ગુજરાતી આખું પાનું ભરીને છે, તો 6 કાંઈ એટલું આખું પાનું થોડી થાય. સમયસારમાં જે કોઈ અનુવાદ થયો છે એ જયચંદજીએ જે ટુંડારી ભાષામાં લખ્યું છે એને અનુસરી, અને જયચંદજીએ જે ટુંડારી ભાષામાં લખ્યું છે એ સંસ્કૃતને અનુસરીને લખ્યું છે. વર્ડ ટુ વર્ડ લિટરલી ટ્રાન્સલેશન નથી. જે સંસ્કૃત ભાષા ત્યારે પણ 250-300 પહેલાં પણ સંસ્કૃત ભાષા એટલી નહોતી આવડતી, એટલે દેશ ભાષામાં હું લખું છું એમ લખ્યું હતું ને એમણે, તો એમણે ઢુંઢારીમાં, પણ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કર્યું. એને આચાર્ય દેવના શબ્દોને વળગીને એને અનુ. હવે ઘણી જગ્યાએ કેવો છે જીવ, કેવો છે જીવ, તો કાંઈ આચાર્ય દેવ કાંઈ એવો જેવો છે જીવ નથી લખ્યું. તો એમણે તો અહીંયા કેવી છે મોક્ષ ગતિ બીજી ગાથામાં લખ્યું, કેવો છે જીવ 7 કર્યો છે ને, તો એ જે ઢુંઢારીમાં કર્યું છે એનું ટ્રાન્સલેશન છે. પછીના જે આ પ્રવચન સાર ને એમાં શું છે, જયચંદજીનું ક્યાંય નથી એમાં, એમાં ક્યાંય નહીં. તો એમાં પંડિતજીએ એ જે અમૃતચંદ્રાચાર્ય દેવ અને નિયમસારમાં પદ્મમલધાર એના જે સંસ્કૃત છે એનું ટ્રાન્સલેશન કર્યું છે. જ્યાં જરૂર પડી ત્યાં બ્રેકેટમાં અથવા ફૂટનોટમાં ખુલાસા, અહીંયા ઘણી વાર બ્રેકેટ આવે ને ફૂટનોટ આવે. બાકી આ બધું પ્રવચન સારમાં કેવું છે, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. અને તેથી સંસ્કૃતના શબ્દો સંસ્કૃત રૂપે જ રાખાય, અર્થ પછી ભલે ફૂટનોટમાં લેખાય, તો આ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. પણ પછી ક્યારેક અમૃત ચંદ્રાચાર્ય દેવમાં વધારે અઘરું લાગતું હોય તો જયસેનાચાર્ય દેવની ટીકા છે એમાંથી પંડિતજીએ ઘણી વાર એમાં ભાવાર્થ પોતે પણ લખ્યો છે અને જયસેનાચાર્ય દેવનું પણ અનુકરણ કર્યું છે. તો આપણે ચલો ફરીથી 167 પાને જે વાંચ્યું ને એ 93 ગાથા અને 94 ગાથાનું લિંક દેખાડે કે અહીંયા જે જીવો દ્રવ્યગુણને નથી જાણતા અને શેમાં ખાલી માને છે, પર્યાયને, જેને બીજી ભાષામાં શું કીધું, ક્ષણિકવાદી, ખાલી પર્યાયને જ માને. તને એવું છે ને, આપણે અહીંયા મનુષ્ય ત્યારે રાખ, હવે પછી બીજા ભાવમાં કોણ જશે આપણે શું ચિંતા, કારણ કે મારો તો અહીંયા શું થઈ જવાનો છે, નાશ થઈ જવાનો છે. સમજી લે, મારું નામ ગમે એક્સ વાય ઝેડ હોય એ તો હું નાશ પામી જાય, બીજો આત્મા જે જાય એમ મારે એવું લાગે પડે કે એવું નથી. તું પોતે આખો પદાર્થ કેવો છે, દ્રવ્ય ગુણ પર્યાયમય પદાર્થ છે. અને જો ખાલી પર્યાયમાં અટકી ગયો તો તેનું નામ શું કર્યું તું, કે નિજ સ્વભાવને નહીં જાણતા પર સમય છે. આનાથી કઈ યાદ આવી ગયું, સમય સારની બીજી ગાથામાં પણ સો સમય છે, અહીંયા જ્ઞેય તત્વની બીજી ગાથામાં પણ સો સમય પર સમય આવે છે, ત્યાં પણ બીજી ગાથા છે ને, અને અહીંયા અને એમાં ફરીથી એમાં સ્વ સમય કોને કીધો, બીજી ગાથા સોરી, આ 6-7 ગાથા સુધી પહોંચવું છે, જેટલું પહોંચશું એટલું પહોંચશું. બીજી ગાથામાં સમયસારમાં સો સમય છે, ગાથા બોલીએ તો યાદ આવશે, જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત લખ્યું, સ્વભાવમાં નથી લખ્યું. અને અહીંયા કહે છે પર્યાયમાં લીન છે તો પર સમય છે, હવે આમાં કરું શું, ત્યાં શું લખ્યું છે ને, એવો શબ્દ છે કે નહીં, જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય. અને અહીંયા શું છે, જો એમાં ગાથા છે 94, પર્યાયમાં રત જીવ તે પર સમય, તો શું બેનો શું સુમેળ, અરે ભાઈ અહીંયા ન્યાલ લખ્યું છે સ્વ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે, એ સ્વભાવના આશ્રય કર્યું ત્યારે થયું છે. અહીંયા શું છે, જે સ્વભાવમાં સ્થિત નથી એક સમયની પર્યાયમાં છે એ અશુદ્ધતા સ્થિત છે ને, કર્મ પૂતગલ ના પ્રદે, એટલે કે અશુદ્ધતામાં ન્યા સ્થિત ને પર સમય કીધો, તો સ્વભાવ પર્યાયમાં સ્થિત, બાકી છે તો સ્વભાવમાં સ્થિત. નાની કાંઈક પર્યાય બુદ્ધિવાળા નથી, પર્યાય મૂઢા સરસમય છે ને, એ એવા નથી જ્ઞાની હોતા. એવો ક્યાં શબ્દ આવે છે, પર્યાય મૂઢા પર સમય, આમાં છે 92 ગાથામાં, હમણ છે જો 93 ગાથા, 93 ગાથામાં જ હમણાં આપણે ગઈએ, પર્યાય મૂઢા પર સમય જે બીજી ગાથામાં જે કર્મ પરમ કર્મ પ્રદેશ સ્થિતની છે એને અહીંયા પર્યાયમાં, એટલે જો જ્યાં જે અપેક્ષા છે ને એ વાત સમજીને ચાલવું. તો અહીંયા આપણે 94 ગાથામાં આવે એમાં લઈએ, ચલો સરસ થોડા 168 પાને છે 94 ગાથામાં. હવે પહેલું શું છે, અવિદ્યાઓનું એક મૂળ કોણ છે, 168 પાને ટીકાની બીજી લાઈન, અવિદ્યા, અવિદ્યા એટલે અજ્ઞાન મિથ્યાત્વ જે કાંઈ કહ્યું એનું મૂળ કોણ કીધું, જીવ પુદ્ગલાત્મક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. શું છે, હું મનુષ્ય છું, દેવ છે, અષ્ટુકાણમાં એમાં જ જીવ એકાકાર થઈને રહેશે, આ તો એ મોટું અજ્ઞાન મિથ્યાત્વ, બીજું બધું તો છે જ. આ તો અહીંયા આપણને આગળ જે પર્યાય વાત કીધી ને, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એની સાથેની લિંક લઈ, બાકી બધું જ છે પરદ્રવ્યમાં એકત્વ રાગમાં. તો અહીંયા શું છે કે એ અને અજ્ઞાની જે પરસમયની અહીંયા વ્યાખ્યા ચાલે છે, ટીકાનું પહેલો પેરેગ્રાફ પરસમય માટેનો છે અને બીજો પેરેગ્રાફ સ્વસમય માટેનો. તો એનો આશરે એટલે હું એટલો જ છું, અત્યારના બીજાની વાત નથી, આપણને મનુષ્ય પર્યાય મળી તો આપણે એટલે હું એ જ છું. એક સમય રાગ થયો તો આપણે કોને માનશું, હું રાગી છું. આ બધું જ એમાં અહીંયા મુખ્યતા દ્રવ્ય પર્યાય લઈ. તો એમાં હવે શુંથી આવું કર્યું, તો યથાયુક્ત આત્મ સ્વભાવની સંભાવનાના કરવાને નપુંસક છે, એનો અર્થ થયો કે ઉપર જે કીધું આત્મ સ્વભાવ એટલે આત્મ પદાર્થ દ્રવગુણ પર્યાયમય છે એવું આત્માનો પણ વસ્તુનો હયાતી છે એમાં સંભાવના એટલે એને સ્વીકારતો જ નથી. એક સમયની પર્યાયમાં છે પોતાના પદાર્થના દ્રવ્યના પૂર્ણ દ્રવ્યગુણ પર્યાયને સ્વીકારતો અને સ્વીકારવાનો પાછો કેવો શબ્દ વાપરો છે નપુંસક છે. સમયસારમાં જેમ આપ્યું છે ને બે જગ્યાએ છે ક્લિબ જે સંસ્કૃત શબ્દ છે અને બે જગ્યાએ વાપરો છે એક 39 ગાથામાં અને બીજી 54 ગાથામાં કે ભાઈ સામાયિકની પ્રતિજ્ઞા લઈને અશુભ ભાવને તો છોડે છે શુભ ભાવને છોડવાનો પુરુષાર્થ નથી જાગતો. આ એવી રીતે અહીંયા નમુસ્તકો વાતી તેમજ આખું વીર્ય એ મનુષ્ય પર્યાયમાં મને અનુકૂળતા કેમ રે એમાં જ આખું યોજાય અને એનાથી શું છે નિર્ગળ એકાંત દ્રષ્ટિ હોય છે. નિર્ગળ એટલે નિચાર્થ લખ્યો છે મર્યાદા વગર. અહીંયા મર્યાદા વગર એટલે શું મનુષ્ય પર્યાયમાં એકાકાર કર્યું તો મનુષ્ય પર્યાયમાં જે વિષયો મળ્યા એ મારા થઈ ગયા. આ એક મનુષ્ય પર્યાય મળી એના જે કોઈ સંબંધી મારા સંબંધી એને જે નુકસાન કરનાર એ મારા વિરોધી. એક વિચારવા જેવું છે અસમાન જાતિ પર્યાયમાં એકત્વ માયનું તો ક્યાં એનું લંબાઈ ગયું મર્યાદા વગરનું સ્વચ્છંદતા વગરનું એને કે નિર્મળ એકાંત નિર્ગળ એકાંત દ્રષ્ટિ હશે. અને તેથી આ હું મનુષ્ય છું મારું જ આ મનુષ્ય શરીર છે અને એવું શું છે આગળ શું શબ્દ વાપરો અહંકાર અને મમકાર. સોરી આ એક શબ્દ વિચારીએ અહંકાર આમાં શું આવ્યો હું છું એ અહંકાર છે અને મારું છે એ મમકાર. અહમપણું અને મમત્વ મારાપણું કોની વાત ચાલે છે આ નહીં કે આપણે આઈ એમ પ્રાઉડ ટુ બી એ હ્યુમન બિંગ નહીં. આપણને આપણું નથી હું મનુષ્ય છું એનો અભિમાન નથી. મારી મનુષ્યની જાતિ છે હું આ કુળમાં છું. જીવે અહીંયા આખું પહેલું નહીં તત્વ પહેલેથી આચાર્ય ઉપાડ કર્યો છે કે તું હજી ક્યાં માને એટલે તું એટલીસ્ટ દ્રવગુણ પર્યાય ઉત્પાદવીને શરૂ થાય આની મમતા તો છૂટશે તને ભલે એક વિકલ્પાત્મક રૂપે પણ અહીંયા એ મમકાર રૂપ થઈને ઠગાતા થકા હવે કેવો છે અચલિત ચેતના વિલાસ માત્ર આત્મ વ્યવહારથી ચ્યુત થઈ ગયો છે. અહીંયા કોની આ કોની વાત આત્મ વ્યવહાર એટલે કોની વાત અવિચલિત ચેતના વિલાસ. અરે જેમાં નિરંતર વિલાસ એટલે આનંદ છે અને પણ કેવું અવિચલિત એમાં ભયપૂર્વકનું નથી નિશ્ચિત પૂર્વકનું નિસંકપણાની જેમાં આનંદ છે એ આત્મ વ્યવહાર. આત્મ વ્યવહાર એટલે શું ઘણો વખત થઈ ગયો ને આ ગાથા ચાલી ગઈ એટલે પછી ભૂલાઈ ગયો નો અર્થ નિર્મળ પર્યાયને વળી વ્યવહાર કહેવાય નિર્મળ પર્યાયને વ્યવહાર કહેવાય. આ બસ પર્યાય એટલે જાણે વ્યવહાર આ સારું. અરે ભાઈ ત્રિકાળી દ્રવ્યને જો નિશ્ચય કીધો છે આશ્રયભૂત તત્વને તો પ્રગટ પર્યાયને વ્યવહાર કીધો છે તો અહીંયા એનાથી ચ્યુત થઈ ગયા અને શું થઈ ગયું છે સમસ્ત ક્રિયાકલાપને સાથે મનુષ્ય વ્યવહાર. આ મનુષ્ય વ્યવહાર હું દેવ છું મનુષ્ય છું તિર્યન છું એ બધો શું કહી દઉં મનુષ્ય વ્યવહાર અજ્ઞાન સ્વભાવની તો આવ્યું નહીં આત્મવ્યવહાર તો આ મનુષ્ય વ્યવહારમાં એ આપણે એકાકાર થઈ ગયા છીએ આપણી વાત. અને તેથી હવે એના કારણે જે કોઈ મારા એટલે શરીરને અનુકૂળ છે એના પ્રત્યે રાગ છે એના પ્રત્યે વિરુદ્ધ લાગે એના પ્રત્યે દ્વેષ થતા કોની સાથે સંગતિ થાય છે પરદ્રવ્ય કર્મ સાથે સંગત થાય છે અને તેથી તે પર સમય થાય છે. જેને સમયસારની બીજી ગાથામાં સિત કર્મ પૂતગલના અહીંયા આખી ક્યાંથી વાત લઈ લીધી ક્યાંથી શરૂઆત લીધી અસમાન જાતિ દ્રવ્ય મનુષ્ય પર્યાયમાં એમાં જ પોતાનું એકાકારપણું માની લીધું અહંકાર ને મમકાર અને તેનાથી રાગદ્વેષ ઉત્પન્ન થયા એનાથી આ કર્મનો સંબંધ થયો આ તેનું નામ પર સમય અજ્ઞાની કહેવામાં આવે. અને એની સામે અહીંયા સ્વસમય જ્ઞાની કહેવાય છે. સંકીર્ણ સંકીર્ણ એટલે નીચે અર્થ શું છે શું છે એટલે શું ભેળસેળ નહીં એટલે વળી શું અરે અહીંયા દ્રવ્યગુણ પર્યાય જુદા જુદા હતા અને ભેળ કર્યો છે એવું નથી વસ્તુનું સ્વરૂપ અનાદિ અનંત એકમેક છે લક્ષણથી એને જુદા પાડ્યા છે એને સ્વરૂપ એનાથી કેનું છે, એની સાથે અતદભાવ રૂપ અન્યત્વ છે, પ્રથક પ્રદેશત્વ નથી. આગળ આવી ગયા છે ને ગાથામાં, એ કેવા છે એના દ્રવ્ય ગુણ, એના લક્ષણો જુદા છે પણ એનાથી કોઈ પ્રદેશ ભીન કરીને ભેગા કર્યા છે એવું નથી. જો આચાર્યદેવ આ ખુલાસા શું કામ કર્યા કે પદાર્થમાં તમે દ્રવ ગુણ પર્યાય કીધા, એને એટલે એક દ્રવ્ય લઈ આવ્યો એક ગુણ લઈ આવ્યો, એમ નથી ભેગું કર્યું. એ કેવા છે એના, એનું એક એકમેક પણ છે, એના એના લક્ષણોથી તમે નામ પાડો, બાકી તો એક દ્રવ્ય પણ પદાર્થ પણ છે. જેમ એના દ્રષ્ટાંત એક આવે છે કે વૃક્ષ, આગળ આવી ગયો હશે વૃક્ષ છે, એમાં જોશો તો થડ છે, ડાળી પાંદડા, પણ એને વૃક્ષત્વથી જુઓ એક રૂપતા છે. એ રીતે અહીંયા એ વડે સુસ્ત એવા ભગવાન આત્મા, જો ભગવાન કીધું સમયસારમાં કીધું એમ, અહીંયા પણ શબ્દ છે મૂળમાં 168 પાને સંસ્કૃત જોવો હોય ને તો એની છેલ્લી લાઈન છે ભગવંતમ ભગવંતમ આત્મનઃ સ્વભાવમ, મારી છેલ્લી લાઈન એમાં લખ્યું છે ને. તો સમયસારમાં પણ છે, આમાં પણ છે, નિયમસારમાં પણ, નિયમસારમાં જો કહેતા આચાર્યદેવને કીધું તો અહીંયા એ કેવો છે, આ સ્વભાવ કેવો છે મારો, દ્રવગુણ પર્યાયમાં વસ્તુ કેવી, સકળ વિદ્યાનું મૂળ. ઓલાને શું શબ્દ વાપરો તો, અવિદ્યાનું મૂળ છે. જો સામ સામે કમ્પેર કરે છે અને એનો આશ્રય કરીને અહીંયા શું કરે છે, આત્મ સ્વભાવની હવે સમર્થ થઈ ગયો પ્રાપ્ત કર, ઓલો અસમર્થ હતો અને પર્યાય માત્ર નહોતું, ક્ષણિક માત્ર નહોતો માનતો, એ કરીને આત્મ સ્વભાવમાં જ લીન થાય છે તો તેને અનેકાંત દ્રષ્ટિ થાય છે. ઓલામાં શું હતું, એકાંતપણું હતું અને એને બધા પરિગ્રહ. એક સરસ શબ્દ છે આવા ક્યાંક વાંચ્યા છે, એકાંત દ્રષ્ટિના પરિગ્રહ જેને નાશ થયા છે, એવા કઈ શબ્દો ક્યારેક નહીં પ્રવચન સારમાં. હજો કે બહુ જ બહુ જ તમે આગળ થઈ એટલે એટલે પાછલું તો ઘણું, સૌથી શરૂઆત કરવી છે એ ખાલી જોઈ લઈએ. અમૃત ચંદ્રાચાર્ય દેવે, કુંદકુંદાચાર્ય દેવે શબ્દો વાપર્યા છે, 1-5 ગાથા પહેલું છે, પેજ નંબર 3. એમાં શબ્દ આવે છે, સમસ્ત એકાંતવાદ અવિદ્યાનો અભિનિવેશ જેને અસ્ત થયો છે, મળ્યું ત્રીજી ચોથી લાઈન, એ અહીંયા શબ્દ આવ્યો છે, એકાંતવાદ રૂપ અવિદ્યાનો અહીંયા જેને કે નાશ, અનેકાંત દ્રષ્ટિ વડે એકાંત દ્રષ્ટિના પરિગ્રહનો નાશ કર્યો. આપણે જે અહીંયા ચાલેલો વિષય જ્ઞાનીમાં એ કર્યા છે ને, મનુષ્ય ગતિમાં હવે શું કરે છે, આવી જાય આપણે 169 પાને. સરસ દ્રષ્ટાંત આપે કે ભલે એ સાધક આત્મા છે, હજી હજી પૂર્ણતા નથી પામ્યા તો શું થશે, હજી ગતિ હશે. જેટલા જેવી રીતે સૈનિક રાજા છે તો નરકમાં છે અને આચાર્ય ગુરુદેવસી બધા વૈમાનિકમાં છે, તો એ બધા એમાં તો કદાચ લખ્યું છે કે અચ્યુત થઈ ગયા હોત તો અસુરમાં પણ જાત, આની શરૂઆતની જ ગાથા. તો એ બધામાં છે પણ ત્યાં ગતિઓમાં ક્યારેય શરીરમાં અહંકાર મમકાર નથી કરતા. આ પોતાની દ્રષ્ટાંત આપે છે કેવી રીતે કે એક રત્નદીપક લઈને જુદા જુદા આ ઓરડામાં ફરી, ઓરડામાં કલર જુદા હોય પણ જે દીવો છે એ તો દીવારનો જ પ્રકાશ. એવી રીતે અવિચલિત ચૈતન્ય વિલાસ આત્મ વ્યવહારને અંગીકારો. આપણે અહીંયા અજ્ઞાની એનાથી ચ્યુત થઈ જાય, એમણે અંગીકાર કરી સમસ્ત ક્રિયાકલાપને મનુષ્ય વ્યવહારનો આશ્રય નથી કરતા. આપણે મનુષ્ય વ્યવહારમાં જ એટકે સામ સામે એક્ઝેક્ટ લીધું છે, સામ સામે જેટલા અહીંયા પર સમયના અજ્ઞાનીની વાત એટલા જ સ્વસમય જ્ઞાનીની વાત. રાગ દ્વેષનો શું થયું છે, ઉન્મેષ. ઉન્મેષ એટલે નીચે લખ્યું છે પ્રાગટ્ય. અરે રાગ દ્વેષનો જેને હવે હોંશ છૂટી ગયો છે, અસ્થિરતાના રહી ગયા છે પણ એનો ઉમંગ ઉત્સાહ નથી. અહીંયા તો રાગ દ્વેષમાં જ એકાકાર થઈ ગયા, જેને અટકી ગયા હોવાથી પરમ ઉદાસીનતા ના હોય. જો સામ સામે છે ઓલામાં રાગ દ્વેષ કરીને આપણે કર્મમાં જોડાઈએ છે, અહીંયા ઉલ્લાસ ઉદાસીન વર્તા. પરદ્રવ્યની સંગતિ દૂર કરો હતી, કેવળ સ્વદ્રવ સાથે સંગત પણવું છે. જો બેની સાથે પર સમયમાં શબ્દ શું છે, પરદ્રવ્ય રૂપ કર્મ સાથે સંગ કર્યો તો પર સમય, અને એકાંતે સ્વદ્રવ સાથે સંબંધ કર્યો તો સ્વસમય છે. અને તે સ્વસમય રૂપે આ રીતે સ્વસમય અને પર સમયની વ્યાખ્યા શા માટે કરી આપણને, શેને માટે, અહીંયા તો જ્ઞેય તત્વની વાત ચાલે છે, જ્ઞેય તત્વની વાતમાં પહેલા જ કહી દીધું કે પદાર્થ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ હોય છે, એમાં તું એકાંત માની લઈશ તો સમજી લેજે તું પર સમય છે, અને એ સર્વાંગે અસ્તિત્વ માની અને પરદ્રવ્યથી તું વિસંગપણું કરીશ, ઉદાસીનપણું કરીશ તો સ્વ સમય થાય. તો ફરીથી હવે અહીંયા પાછા મૂળ વિષય ઉપર આવી જાય છે 95 ગાથામાં, કે દ્રવ્યનું લક્ષણ દેખાડે. ફરીથી પેલા શું દેખાડ્યું? પેલું 93 ગાથામાં ક્યાંથી શરૂઆત કરી? પદાર્થ. પદાર્થમાં શું આવ્યું? દ્રવ્ય. દ્રવ્યમાં બે, હવે તો નામ તો યાદ રહી ગયા ને, વિસ્તાર અને આયાત, બધા બહુ ખરસ રહી જશે. હવે તો એમાં ગુણ અને ગુણની પર્યાય, અહીંયા ગુણના વિશેષ આવશે. પર્યાયમાં પણ બે પ્રકાર, દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય, અને દ્રવ્ય પર્યાયમાં પણ સમાન ને અસમાન જાતિ, અને ગુણ પર્યાયમાં સ્વભાવ અને, તો એની અહીંયા આપણને દેખાડે કે જો સરસ ખાલી એક 95 ગાથાનું આપણે વાંચી લઈએ અન્વયાર્થ, તેમાંથી સ્વભાવને છોડ્યા વિના, શું શબ્દો વાપરી દીધો, એ પદાર્થમાં તું ઉત્પાદ જોજે, વ્યય જોજે, ધ્રુવ્યત્વ જોજે, પણ એનો સ્વભાવ પણમન અને ટકવું એ ક્યારેય નહીં છૂટે. શું છે? જેમ આવ્યું હતું ને, વિસ્તાર સામાન્ય અને આયત, એ કોઈ દી નહીં છૂટે. એટલે પદાર્થમાં ટકવાપણું અને બદલવાપણું ક્યારેય છૂટવાનું, તો સ્વભાવ છોડ્યા વગર ઉત્પાદ વય રૂપે થાય છે. અને એ જ જેને સમય સારની બીજી ગાથામાં શું આવ્યું, સમય કોને કીધું તો એમાં, જોકે જીવની વાત છે. બાકી ત્રીજી ગાથામાં લઈએ, કોઈ પણ પદાર્થ કેવો છે, ગુણ પર્યાયને ધારણ કરે છે. તો અહીંયા ગુણ પર્યાયની વાત, અહીંયા ઉત્પાદ કે બીજી ગાથામાં લીધું તો પદાર્થમાં, એટલે આત્માની ઉપર, તો જાણવું અને પરણવું, એટલે બે, ટકવું અને પરણવું, એ પદાર્થનો શું છે, સ્વભાવ. તો અહીંયા ટકવામાં ધ્રુવપણું છે અને પલટવામાં ઉત્પાદ, પણ મૂળ સ્વભાવ એનો દ્રવ્ય ગુણ પર્યાયમાં છે, એ ક્યારે છૂટતો નથી, સંયુક્ત છે. અને જો મૂળ સ્વભાવને છોડાવીને, એટલે સ્વભાવનું અસ્તિત્વ હવે સત્તા ઉપર લેશે આપણને. પદાર્થ કેવું છે? સત્તા સ્વરૂપ. અને સત્તામાં શું હોય છે? ઉત્પાદ વય દ્રવ્ય પણ છે અને દ્રવગુણ પર્યાય પણ. દ્રવગુણ પર્યાયની વાત આવી ગઈ, હવે એમાં સાથે એડ કોણ કરે છે? ઉત્પાદ વય, એટલે આવ્યું ને, સ્વભાવને છોડાવીના ઉત્પાદ વય દ્રવ્ય છે અને ગુણ પર્યાય સહિત છે તેને દ્રવ્ય, એનો વિસ્તાર છે પછી આગળ.
જય જીનેન્દ્ર. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી.